ிமாத்திரமூர்த்தைக்காராய நம சாந்தாயசே முகம் கரோதி வாசாலம் பங்கும் லங்கயதே கிரிம் யத்க்ருபாதமஹம் வந்தே பரமானந்தமாய வசுதேவ சுதம் தேவம் கம்சசாணூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரு. ஜோத்ராதா விஸ்வவிதாதா சுக சாந்தி நிகேதன ஹே के सिंधु देन के बंधु प्रेम के सिंधु देन के बंधु दुख दरिद्र विनाश न हे ஜத்ராதா விஸ்வவிதாதா ஹே சுக சாந்தி நிகேதன நித்ய அகண்ட அனந்த அநாதி பூரண ப்ரஹ்ம சநாதனஹே ஜபதி ஜவந்தனுபம அலகனிரஞ்சனேணா त्रिभुवन प्रतिपालक प्राण जीवन के अवलंबन हे जीवन के अवलंबन हे हे जगत्राता விஸ்வவிதாதா ஹே சுக சாந்தி நிகேதன ஹே
சுக சாந்தி நிகேதன
ஹே ஜகத்ராதா அனன்யாஷ்சிந்தயந்தோ மாம் யே ஜனா பர்யுபாஸதே தேஷாம் நித்யாபியுக்தானாம் யோகக்ஷேமம் வாஹம்யஹம். யோகக்ஷேமம் வாஹம்யஹம். பகவானே பக்தி யோகனோ மகிமா பதாவ்யா. શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રને સંદેશો સંભળાયો કે જે અનન્ય ભાવે મારું ચિંતન મનન કરે, સંસારમાં આવીને અનન્ય ભાવે મારું ચિંતન મનન નિધિ ધ્યાસન કરે ધ્યાન ધરે. ભગવાન કે છે એ જનાહા પરી ઉપાસતે, સંસ્કૃત ભાષામાં ઉપાસતે ક્રિયાપદ વર્બ છે, ઉપાસતે એટલે જે ભજે છે ઉપાસના કરે છે. ભગવાન કે છે પરી ઉપાસતે એટલે સર્વ કાળે ભજે છે, સર્વ સ્થળે ભજે. પરીનો અર્થ સંસ્કૃત ભાષામાં ઓલ રાઉન્ડ થાય છે, ઓલ રાઉન્ડ વર્શિપ, એકલી ભક્તિ નહીં ઉપાસના નહીં પણ સર્વાવસ્થામાં થનારી, સર્વત્ર થનારી, સર્વ પડે પડે થનારી ભક્તિ, મનથી થનારી, વાણીથી થનારી, તનથી થનારી, દિવસે થનારી, રાતે થનારી, મધ્યાહ્ને થનારી, શ્વાસોશ્વાસે થનારી, સુખમાં થનારી, દુઃખમાં થનારી, સંપત્તિને વિપત્તિમાં થનારી, લાભ હાનિના જન્મ મરણના પ્રસંગોમાં થનારી ભક્તિ, તેનું નામ પર્યુપાસના. તો ભગવાન કે છે આવી રીતે જે મારી પર્યુપાસના કરે છે, સર્વ સ્થળોમાં મને ભજે, સર્વાવસ્થામાં ભજે. કેટલીક વાર ભક્તિ સર્વાવસ્થામાં ન પણ થાય. એકવાર અમે એક ઠેકાણે પ્રવચન કરવા માટે ગયા હતા, ઇંગ્લેન્ડમાં જ, 3 વર્ષ પહેલાની વાત છે. ત્યારે એક શહેરમાં અમે કેટલાક ભાઈઓને પૂછ્યું હતું કે તમે પ્રભુનું સ્મરણ તો કરતા જ હશો, તો કે કરીએ છીએ. તો પછીથી અમે બીજો પ્રશ્ન પૂછ્યો કે સવારે ઉઠીને સ્નાન તો કરતા જ હશો, તો પછી બધા મારું મોઢું જોવા લાગ્યા. એક બે ભાઈઓએ કહ્યું કે કરીએ છીએ, પણ બીજા થોડા હતા તે કાંઈ બોલ્યા જ નહીં. મેં કહું મારી વાત કદાચ સમજાઈ ન હોય. ફરી વાર મેં પૂછ્યું કે સ્નાન તો કરતા જ હશો, એટલે સમજી ગયા, તો કે કરીએ છીએ. મેં કહું રોજ કરતા જ હશો, તો કે વીકમાં એક વાર કરીએ, વીકમાં એક વાર. મેં કહું વીકમાં એક વાર એટલે ક્યારે, તો કે સન્ડે અમારો સ્નાનનો દિવસ, વીકમાં એક વાર કરીએ. તમે કહો ખાવ સન્ડે કે રોજ ખાવ, તો કે ના ખાઈએ તો રોજ. ખાવ તમે રોજ તો પછી સ્નાન એક દિવસ કેમ? આ ઠંડી જોતા નથી યોગેશ્વરજી મહારાજ, કેટલી બધી ઠંડી ઠરીને ઠીકરું થઈ જઈએ. મેં કહું ઠંડી તમને લાગે ને ઠંડી અમને પણ લાગે, ઠંડી તો બધે જ હોય, પણ અહીંયા ઠંડીના બધા સાધનો કેટલા બધા, ગરમ પાણીનું સાધન ને હીટર ને ગરમ રૂમ મજાનો રે, બહાર નીકળીએ તો જ ઠંડી, બાકી તો ઠંડી શું કઈ આપણને ડિક્શનરી સિવાય કઈ ખબર જ ના પડે. હવે તમને ઠંડી અહીંયા નડે છે જ ક્યાં, પણ આળસ છે, આળસ ખરી, ખોટી ટેવ ખરી. માટે સન્ડે જો તમે જા સન્ડે પીતા હો, મંડે ટ્યુઝડે ના પીતા હો, તો પછી સ્નાન સન્ડે નું કરો. ખાવાનું જો રોજ ખાતા હો તો સ્નાન રોજ કરો, ભગવાનની ભક્તિ કરો, પવિત્ર થઈને પવિત્ર વસ્ત્રો પવિત્ર શરીર અને શાંતિથી બેસો. તો આવી રીતે ભક્તિ કરનારાઓ અમુક દેશમાં જાય તો ત્યાંના વાતાવરણની અસર થઈ જાય, આ વાતાવરણ આવું છે તો આપણે આ નહીં કરીએ, હવે થાકી ગયા તો જપ નહીં કરીએ, હવે ડ્યુટી પરથી મોડા આવ્યા તો કાલે કરીશું, આજે કંટાળો આવે છે, મનમાં કેટલીક વાર આવું થઈ જાય છે. પણ જેને ભક્તિ ઉપર પ્રેમ છે એ તો મોડું થાય તો પણ કરે છે, પોતાનો નિયમ તો પાળે છે કે ભાઈ જપ કરવાના જ છે, પ્રાર્થના કરવાની જ છે, એ સિવાય સુવાનું નથી, ભલે 2 કલાક મોડા થાય કાંઈ વાંધો નહીં, વહેલા ઉઠી જઈશું, જરાક મોડા સુઈશું, પણ આપણો જે નિયમ છે તે નિયમનું તો પાલન આપણે કરવું જ જોઈએ, તે સિવાય તો ચાલશે જ નહીં. તો જેને ભાવના છે, પ્રેમ છે, તે આ રીતે પોતાનો સમય શોધે અને બધા જ સમયમાં કોઈ પણ દેશમાં હોય તો પણ પોતાનું કાર્ય તો કર્યા જ કરે છે, પોતાના સંસ્કારોને સાચવી રાખે, પોતાની સંસ્કૃતિને સાચવી રાખે. જો આટલે બધે દૂર દેશમાં ભારતથી આવ્યા તો પણ આપણા સંસ્કારોને આપણે આ રીતે સાચવી રાખ્યા છે. કેવા મંદિરો આપણે કર્યા છે, બેસીએ છીએ, આરતી ઉતારીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, તો કેટલો આનંદ આપણા જીવનમાં આપણને આવે. એટલે આપણે દૂર આવ્યા પણ આપણા સંસ્કારોને આપણે દૂર રાખ્યા નથી, આપણા સંસ્કારોને સાથે આપણે રાખ્યા. તે ઘણી ઉત્તમ વસ્તુ ગણાય. એવી રીતે ભક્ત ગમે ત્યાં દુનિયાના કોઈ પણ છેડે જાય પણ ભગવાનને ભૂલે નહીં, ભગવાનનું સ્મરણ કર્યા જ કરે. પોતાનું જે નિત્ય કર્મ હોય તે નિત્ય કર્મ કરે, સુખમાં પણ કરે, દુઃખમાં પણ કરે, વિપત્તિમાં પણ કરે, સંપત્તિમાં પણ કરે, વ્યાધિગ્રસ્ત દશા આવે તો પણ કરે, વ્યાધિ રહિત અવસ્થા હોય તો પણ કરે, એ તો કર્યા જ કરે. તો એને પર્યુપાસના કહેવામાં આવે. અને ભગવાન કે છે ભક્ત અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે, અનન્ય ભાવે કરે છે. અનન્ય ભાવે એટલે શું? હનુમાનજી જ્યારે લંકાનું યુદ્ધ પૂરું થઈ ગયું અને લંકાનું યુદ્ધ પૂરું થઈ ગયા પછીથી પાછા રામચંદ્રજીની સાથે, સીતાની સાથે, લક્ષ્મણની સાથે અયોધ્યામાં આવ્યા ત્યારે માતા સીતાએ અને ભગવાન રામે બધાને પુરસ્કારો આપવા માંડ્યા કે ભાઈ લંકામાં મને મદદ કરી, યુદ્ધમાં મદદ કરી, સીતાની શોધમાં મદદ કરી, તો મારે પુરસ્કાર આપવો જોઈએ. પુરસ્કારો જુદા, કોઈને વસ્ત્ર, કોઈને સુવર્ણ, કોઈને મોતી, કોઈને હીરા માણેક, જુદી જુદી વસ્તુઓ આપવા માંડ્યા. હનુમાનજીએ ઘણું કાર્ય કર્યું. હનુમાનજી ન હોત તો માતા સીતાની પાસે કેવી રીતે રામનો સંદેશો પહોંચાડવામાં આવત? માતા સીતાની પાસે રામનો સંદેશો સૌથી પ્રથમ હનુમાનજીએ જ અશોક વાટિકામાં, લંકામાં પહોંચાડ્યો હતો. અને સીતાના સમાચાર પણ રામને હનુમાનજીએ જ પહોંચાડ્યા હતા. એટલે હનુમાનજીનું ઋણ ઘણું મોટું હતું ભક્ત તરીકે. એટલે માતા સીતાએ વિચાર્યું કે હનુમાનજીને ઘણો મોટો પુરસ્કાર આપવો જોઈએ, ઘણો મોટો. હવે કોઈના ઉપર આપણને ઘણો ભાવ હોય, ઘણો પ્રેમ, તો આપણે શું કરીએ છીએ? બજારમાંથી કોઈ વસ્તુ લઈ અને તેને ભેટ આપે, સારામાં સારી વસ્તુ આપે ભેટ. આપણી એક યાદી રહે છે અને આપણા અંતરને એમ થાય છે કે આપણે કંઈક આપ્યું, ભાવના થાય છે. એનાથી આપણા પ્રેમને સંતોષ સાંપડે છે એટલે આપીએ છીએ. પણ એનાથી પણ જો વધારે પ્રેમ કોઈક વાર કોઈને થઈ જાય છે તો એ શું કરે છે? બજારમાં જાય નહીં, એ બજારમાં કોઈ વસ્તુ લેવા ન જાય. પોતાની પાસે ન હોય તો જાય, નહીં તો બજારમાં ન જાય. પણ પોતાની પાસે જે વસ્તુ હોય મૂલ્યવાન રાખેલી તે આપી દે. ઘરેણું પહેર્યું હોય તો કાઢીને આપી દે, એ અમારું ઘરેણું છે. ઘડિયાળ હોય સુંદર મજાનું ખરીદેલું હોય લઈને આપી દે, અથવા એવું જ બીજું ઘડિયાળ લાવીને આપી દે. તો માતા સીતાને થયું કે હનુમાનજીએ તો એટલી બધી સેવા કરી છે કે એને તો કિંમતીમાં કિંમતી વસ્તુ આપવી જોઈએ. કિંમતીમાં કિંમતી વસ્તુ માતા સીતાએ ગળામાં હાર પહેર્યો હતો, મોતીની માળા પહેરી હતી, તે આપી કાઢીને આપી દીધી. હનુમાનજી તમારું પ્રિય કેવી રીતે કરું લો? ત્યારે હનુમાનજીએ કહ્યું કે મારી સેવા આને માટે નહોતી, મેં સેવા કરી પણ બદલાની ભાવનાથી કરી નથી, વિધાઉટ એની એક્સપેક્ટેશન, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મેં સેવા કરી હતી. હું કાંઈ ઈચ્છતો નહોતો, માટે આ મારે નહીં. હું તો તમારા ચરણોનો પ્રેમ જ માગું છું. મારા હૃદયમાં તમારી અને ભગવાન રામની મૂર્તિ છે, તે મૂર્તિ કાયમ રહે તે જ હું માગું છું, તે સિવાય કાંઈ માગતો નથી. અને પછી એમ કહે છે કે હનુમાનજીએ પોતાના હૃદયને ખોલી બતાવી તો ત્યાં રામ અને સીતાની જ મૂર્તિ, તે સિવાય કાંઈ જ હતું જ નહીં. રામ અને સીતાનું જ સ્થાન હનુમાનજીના હૃદયમાં હતું. જુઓ, મને તો તમે જ સૌથી પ્રિય છો, મારે બીજું માણેક, મોતી, હીરા, કોઈ પદ, પ્રતિષ્ઠા કાંઈ જોઈતું નથી, સ્વર્ગ જેવો લોક પણ જોઈતો નથી. મેં તો તમારી સેવા કરી એટલે મને સંતોષ પ્રાપ્ત થયો. મારા જીવનમાં તમારા સિવાય કોઈ અન્ય નથી, તમારા સિવાય કોઈ અન્યની ભક્તિ, તમારા સિવાય કોઈ અન્યની શ્રદ્ધા કે પ્રીતિ નથી, તમે જ છો. આ મન માનજી. એટલે માતા સીતાને કહ્યું કે મારે કાંઈ બીજું જોઈતું નથી, હું કાંઈ બીજું માંગતો નથી. સીતાએ કહ્યું કાંઈ વરદાન માંગો, તમે ઘણું હિત કર્યું છે. હનુમાનજીએ કહ્યું મારે કાંઈ જોઈતું નથી. તો હનુમાનજીને માતા સીતાએ પછી વરદાન આપ્યું, પ્રસન્ન થઈ વરદાન આપ્યું. સીતાએ કહ્યું કે જુ, જ્યાં લગી સંસારમાં રામનું નામ રહેશે, જ્યાં સુધી સંસારમાં રામની કથા રહેશે, જ્યાં સુધી સંસારમાં રામના ગુણ ગવાશે, ત્યાં સુધી તમારું નામ પણ રહેશે, તમે પણ અમર રહેશો. અને જેવી રીતે રામનું નામ તેનો આધાર લઈ અને સંસારમાં માણસો તરી જશે, એવી રીતે હનુમાનજી તમારો આધાર લઈને પણ મનુષ્યો તરી જશે, પાર ઉતરી જશે. આ પ્રકારે વરદાન સીતાએ આપ્યું. બોલો, કેટલું મોટું વરદાન! હજારો વર્ષો થઈ ગયા, પણ આજે પણ આપણે જોઈએ છીએ કે રામનું નામ કાયમ છે, તો હનુમાનજીનું નામ પણ કાયમ. જ્યાં જ્યાં રામકથા થાય ત્યાં ત્યાં હનુમાનજીને યાદ કરવામાં આવે. એટલું જ નહીં પણ એમ કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં રામકથા થાય ત્યાં ત્યાં હનુમાનજી હાજર જ હોય. હનુમાનજી એક અથવા બીજા સ્વરૂપે આવીને રામકથા સાંભળતા હોય, જાણે કે સૂક્ષ્મ રૂપે કે સ્થૂળ રૂપે હાજર જ હોય એમ કહેવામાં આવે. અને હનુમાનના મંદિરો ઠેક ઠેકાણે, હનુમાનજીની મૂર્તિઓ, હનુમાનજીના ફોટાઓ ઠેર ઠેર દેખાય આપણને. અને હનુમાનજીના જીવનમાંથી પ્રેરણા પામી અને કેટલાય ભક્તો હનુમાનજીની પણ ઉપાસનાને ભક્તિ કરી. તો માતા સીતાનું વરદાન જે હતું કે જ્યાં સુધી જગતમાં રામનું નામ રહેશે ત્યાં સુધી તમે પણ રહેશો, એ વરદાન સાચું. મહાપુરુષોની વાણી કદી પણ નિરર્થક થતી નથી, કદી પણ મિથ્યા થતી નથી. એમના અપાયેલા જે આશીર્વાદ હોય તે પણ હંમેશા ફળે છે, કદી પણ મિથ્યા થતા નથી. દુઃખમાંથી અમંગલમાંથી માનવની રક્ષા કરે છે. તો હનુમાનજીએ કહ્યું કે મારા જીવનમાં રામ સિવાય બીજું કાંઈ નથી. તો જેના જીવનમાં ભગવાન સિવાય બીજું કાંઈ ન હોય તેની ભક્તિ અનન્ય ભક્તિ કહેવાય. અનન્ય, અન્ય, બીજું કોઈ નથી, બીજું કોઈ નથી, જેના જીવનમાં અન્ય નથી તે અનન્ય ભક્ત ગણાય. તો ભગવાન કે છે, આવો જે અનન્ય ભક્ત છે ને, એ તો ભગવાનને જ પોતાના હૃદયમાં રાખે અને ભગવાનની જ અંદર શ્રદ્ધા ભક્તિ રાખે. મીરાબાઈને ભગવાન કૃષ્ણમાં અનન્ય ભક્તિ હતી, એટલે જ્યારે એ વૃંદાવનમાં પોતાનું ઘર છોડીને સૌથી પ્રથમ ગયા, યુવાની, ઉગતી યુવાની, રાજ પરિવારમાંથી મીરાબાઈ બહાર નીકળેલા, રાજસ્થાનનો પછાત વિસ્તાર, પડદાઓ ઘૂંઘટો રાખવામાં આવતા, ત્યાંથી મીરાબાઈ બહાર નીકળ્યા, વૃંદાવન ગયા. અને વૃંદાવનમાં મીરાબાઈ રહ્યા. તો એમને પહેલેથી એવી ટેવ પાડેલી કે કૃષ્ણનું જ દર્શન બધે કર્યું, કૃષ્ણ સિવાય કોઈને જુએ જ નહીં, કૃષ્ણ ભગવાન. તો વૃંદાવનમાં ગયા ત્યારે કોઈના આશ્રમમાં તો રહેવું જ જોઈએ ને, ક્યાંક તો રહેવું જ જોઈએ. એટલે તે વખતે ચૈતન્ય મહાપ્રભુના એક પટ્ટ શિષ્ય હતા, એમનું નામ જીવ ગોસ્વામી હતું, તે વૃંદાવનમાં રહેતા હતા એક મંદિરમાં. તો મીરાબાઈને થયું કે આપણે આ જીવ ગોસ્વામીને ગુરુ તરીકે માનીએ અને એમના સ્થાનમાં રહીએ. એટલે મીરાબાઈએ કેવડાવ્યું કે હું તમારા સ્થાનમાં રહેવા માંગુ છું. તો જીવ ગોસ્વામીએ જવાબ આપ્યો કે હું તો કોઈ સ્ત્રીનું મોઢું જોતો નથી. બોલો, પછી મારા આશ્રમમાં કેવી રીતે રાખી શકું તમે? સ્ત્રીનું મોઢું ન જોવું એવો મારો નિયમ છે. તો મીરાબાઈએ પછી જીવ ગોસ્વામીને જવાબ મોકલાયો કે વૃંદાવનમાં જે આવે એ તો બધી સ્ત્રીઓ જ થઈ જાય છે, ગોપી ભાવે રે. જે વૃંદાવનમાં આવે એ પુરુષ હોય કે સ્ત્રી હોય, પોતાને ગોપી માને. વૃંદાવનમાં પુરુષ તો એક ભગવાન કૃષ્ણ જ છે, પરમ પુરુષ પરમાત્મા કૃષ્ણ, બીજી બધી ગોપિકાઓ જ જાણે છે અને ગોપી ભાવથી ભગવાનની ભક્તિ કરે તો જ વૃંદાવનમાં રહેવાનું સફળ. પણ આટલા બધા વર્ષો થઈ ગયા અને તમે હજુ તમને પુરુષ માનો છો અને એમ સમજો છો કે હું સ્ત્રીનું મોઢું જોતો નથી, તો મને બહુ વિચાર થઈ જાય છે કે તમારી ભક્તિ કેવી, તમારું જ્ઞાન કેવું. આજ લગી હું એમ જાણતી વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વૃંદાવન વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક. મીરાબાઈ આવી. એટલે જીવ ગોસ્વામીને આ સંદેશો સાંભળીને જ્ઞાન થયું, એમની આંખ ઉઘડી ગઈ અને દોડતા દોડતા મીરાબાઈ ની પાસે આવ્યા. મીરાબાઈ ને પ્રણામ કરીને કહ્યું કે ચાલો આશ્રમમાં. તો કે તમારા નિયમનું શું? તમારો નિયમ છે સ્ત્રીનું મોઢું નહીં જોવું. તો કે કઈ, પણ મીરાબાઈ પછી બીજે રહ્યા, બીજે પછી રહ્યા, સ્ત્રીનું મોઢું નહીં જોવું. બોલો, સંસારમાં માણસ જન્મે તો સૌથી પહેલા કોનું મોઢું જોઈએ છે? સૌથી પહેલા કોનું? પિતાનું મોઢું જોઈએ, માતાનું જ મોઢું જોઈએ. જન્મે એટલે માતાના ખોળામાં જ જન્મે ને, એટલે આંખ ઉઘાડે તો પહેલા માને જ જોઈએ. બોલો, સ્ત્રીનું મોઢું જોઈએ કે કોઈ બીજાનું જોઈએ? અને પછી મોટો જેમ જેમ થાય તેમ તેમ પોતાની માનું, સ્ત્રીનું જ મોઢું જોયા કરે ને. એને દૂધ પાય પોતાની માતા, એને રમાડે, ખવડાવે, નવડાવે, કપડા પહેરાવે, તો એ માનું મોઢું જ જોયે ને. માની સોળમાં સુઈ જાય નાનો બાળક, બોલો, એને બીજાનું કઈ ગમે જ નહીં પોતાની માતા સિવાય. કુદરતે આ મમતા મૂકેલી છે, તે માતા સિવાય ને ગમે. અને માને પણ એટલી બધી મમતા પોતાના બાળક માટે કે જરાક દુઃખ હોય તો માતાનું હૃદય રડવા માંડી જાય. બાળક વિરોધી થઈ જાય કેટલીક વાર, માતાની સંભાળ ન રાખે, સેવા ન કરે, છતાં પણ માતા જયારે સાંભળે કે બાળક દુઃખી છે તો એને દુઃખ થઈ જાય. એ બાધાઓ કરે ને, પ્રાર્થનાઓ કરે ને, કેટલું બધું કરવા માંડી જાય કે મારો છોકરો સુખી. બોલો, આપણે જગદંબાને ભજીએ છીએ એનું કારણ આ છે કે માતા વધારે મમતાળુ છે, માતા વધારે દયાળુ છે. પિતા જલ્દી પ્રસન્ન ઓછા થાય. ઘરમાં બાળકને કંઈક વાત કરવી હોય, પૈસા પાઉન્ડ વગેરે જોઈતું હોય તો મમ્મીની પાસે જાય તો મમ્મી જલ્દી સાંભળે, પણ પપ્પાની પાસે જાય તો પપ્પા કેટલીક વાર સાંભળ્યું ન સાંભળ્યું પણ કરી નાખે. એટલે બાળક હેડ ઓફિસ મમ્મીની ત્યાં પહોંચી જાય, ત્યાં જવાથી કામ થાય. અને મમ્મી બાળકનો પક્ષ લે કે ભાઈ આપો ને, કાંઈ વાંધો. પપ્પા એમ પણ કહે કે તું ચડાવી મારે છે છોકરાને, આખો વખત એનો પક્ષ લે છે. છતાં મમ્મી કે કાંઈ નહીં, હવે આટલો વખત આપો. જુઓ તો જલ્દી પ્રસન્ન કોણ થાય છે? માં પ્રસન્ન થાય, જગદંબા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એટલે જગદંબાની ઉપાસના, ઈશ્વરને માં રૂપે માનવાની ઉપાસના ચાલે. મીરાબાઈ સર્વત્ર કૃષ્ણ ભગવાનનું દર્શન કરે. આપણે માને પહેલા જોઈએ છીએ, હવે મોટા થયા એટલે આપણે કે માનું દર્શન નહીં કરું ને, એનું મોઢું નહીં જોઉં ને, બધી કેવી વાત. જગતમાં સર્વત્ર સ્ત્રીઓ તો રહેવાની છે. તમે દર્શન કરો, તમારી માનું મોઢું જુઓ જ છો, તમારી બહેનનું મોઢું જુઓ જ છો. એવી રીતે કોઈ પણ સ્ત્રીનું મુખ જુઓ તો તમે જગદંબા છે એમ માનીને જુઓ ને, શું વાંધો પછી આવ્યો? તમે વિશ્વની માં છે, અખિલ વિશ્વની માતાઓ જ છે, બધી આ ફરે છે, એમ જ તમે માની લો તો તમારા જીવનમાં આનંદ આનંદ થઈ જશે. મનને સમજાવવાનું છે, મનને નિર્મળ કરવાનું છે, પછી કઈ વાંધો નથી. અને જો આપણે કે હું સ્ત્રીનું મોઢું નથી જોતો તો બહુ જ હવે તો મુશ્કેલ થઈ પડે, કારણ કે ટ્રેનમાં આપણે જવું હોય, રિઝર્વેશન કરાવ્યું, ત્યાં છોકરીઓ જ બેઠી છે રિઝર્વેશન કરનારા ક્લાર્ક તરીકે. બોલો, શું કરશો? કોઈ બીજા પાસે આપણે મોકલવું પડે રિઝર્વેશન કરાવવા, કાં તો આપણે આખે પટ્ટી બાંધીને કહીએ કે મારે રિઝર્વેશન જોયા. બોલો, હવે તમે બહાર નીકળો, કદાચ ઓફિસમાં જાઓ તો ત્યાં પણ કંડક્ટર તરીકે સ્ત્રીઓ છે, ક્લાર્ક તરીકે સ્ત્રીઓ છે, ટેલિફોન એક્સચેન્જમાં જઈને ઉભારો ત્યાં પણ છોકરીઓ જ બધી પટ 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 કામ. એમ થાય કે આ ભારતમાં રહેવું જ નથી, બધી સ્ત્રીઓ સ્ત્રીઓ છાશ વાળે રસ્તામાં મળે, ચાલો પરદેશ જ જતા રહીએ પ્લેનમાં બેસીને, એમ કરીને નીકળી પડ્યા કે ત્યાં તો સ્ત્રીઓની સામે મોઢા નહીં જોવાના મળે, પણ પ્લેનની ટિકિટ કઢાવીને જ્યાં દાદ સીડી ચડીને અંદર આવ્યા ત્યાં જ એર હોસ્ટેસ સામે જ મળે. અહીંયા આનું જવું ક્યાં? આ બધું ભારતમાંથી મૂકીને પરદેશમાં હું નીકળ્યો કે સ્ત્રીનું મોઢું દેખાય જ નહીં, ત્યાં તો વિમાનમાં બે ત્રણ ટિકિટ માગવા માંડી, લાવો સીટ બતાવવા માંડી, તમારી આ સીટ પ્લીઝ. ગજબની વાત છે. ત્યાં પાછા આંખ મીચીને બેઠા એટલે પાછી આવી, વેજીટેરિયન છો, નોન વેજીટેરિયન છો, આમ છો, તેમ છો, તમે ધોકારાળું આનું વાત છે બધું. એટલે જગત બહુ ઝડપથી ચેન્જ થતું જાય છે, અને એની અંદર જો આપણે પોતે ઉત્તમ નહીં બનીએ તો કાંઈ જ થવાનું નથી. એટલે જુઓ, પણ જે રીતે જોવાનું છે તે રીતે જોતા શીખો. આપણા શાસ્ત્રોએ કહ્યું, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે દેવી સર્વભૂતોમાં માતા રૂપે રમી રહી, શક્તિ રૂપે રમી રહી, નમો તેને, નમો તેને, નમો તેને, નમો નમો, આ રીતે જુઓ ને, પછી શું વાંધો આવે? અને અમે આપણે જોવાનું એટલે રસ્તામાં નીકળે એટલે કઈ આમ ટગર 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 જોયા કરીએ છીએ બધાને, તો ઉલટા જોઈએ તો એ ગાંડામાં ખપીએ. હા, આમ ટગર ટગર જોઈએ તો એ કોઈ આપણને કે હું જુઓ છો, આંધળા થઈ ગયા છો, શું છે આમ આમ બધું થઈ જાય, મશ્કરીને પાત્ર થઈ જઈએ આપણે. જોઈએ એટલે જરૂર હોય તો જોઈએ છીએ, અને પછીથી આપણું મોઢું ફેરવીને પછી આગળ આપણે ચાલીએ છીએ. જેટલા બધા આમ રસ્તા મળે એ તરફ આમ જોયા જ કરીએ, આગળને પાછળ આગળને પાછળ, એવું તો કરતા જ નથી. એટલે જીવનનો વ્યવહાર ચલાવવાને માટે જે પણ દર્શન જરૂરી છે તે દર્શન કરીએ છીએ, પણ ભગવદ્ ભાવને કાયમ રાખીને દર્શન કરીએ. મીરાબાઈની આવી સ્થિતિ, ભક્તોની આવી સ્થિતિ, એ જગતને જુએ ખરા, પણ જગતમાં જગદીશ્વરને જુએ, ભગવાનનું દર્શન. ભગવાન સિવાય કઈ ચિંતન જ ન કરે તો તેમની ભક્તિ પછી અનન્ય ભક્તિ કહેવાય છે, અનન્ય ભાવે ભગવાનને. પછી મીરાબાઈએ ભક્તિનો આધાર લીધો, નાની અવસ્થા હતી, પરંતુ સંસારમાં તો અનેક પ્રકારના માનવો છે, એ બધા જ ભક્તો થોડા છે. મીરાબાઈ કીર્તન કરે, મીરાબાઈ ભજન કરે, ઘણા માણસો સાંભળવા પણ આવે, એમાં એક માણસ એવો આવ્યો કે જેની બુદ્ધિ મીરાબાઈને જોઈને બગડી. બોલો, બની શકે છે. જો આપણે એકલા શરીરને જોઈએ અને તે પણ વિકારોથી પ્રેરાઈને જોઈએ તો બુદ્ધિ બગડે, પણ જો આપણે શરીરની અંદરના આત્માનું દર્શન કરવાની ટેવ પાડીએ તો આપણી બુદ્ધિ નહીં બગડે. આત્માનું દર્શન કરો, અંદર જે દેવ બેઠા છે, દેવો ના દેવ, તેને જુઓ. એકલા બહારના માળખાને ન જુઓ. આ બહારનું માળખું છે, એની પાછળ જે પરમાત્માનો પ્રકાશ છે, એને લીધે આ શરીર કામ કરે છે. નહીં તો શરીરને તરત જ સ્મશાનમાં પહોંચાડવામાં આવે, એની શક્તિ ચાલી જાય. તો દેવનું દર્શન કરો, પછી મોહ નહીં થાય, પછી ભય નહીં લાગે, પછી રાગ પણ નહીં થાય, પછી દ્વેષ પણ નહીં થાય. પણ મીરાબાઈના શરીરને જોઈને એક સત્સંગી પુરુષને મોહ થઈ ગયો. એટલે મીરાબાઈ પાસે આવીને એણે કહ્યું કે મને તમારા પર મોહ થઈ ગયો છે અને મારે તમારા શરીરનો ભોગ કરવો છે. મીરાબાઈ કે સારી વાત છે, એમાં શી મોટી વાત છે, કઈ વાંધો નહીં, તમે આવતીકાલે આવી જજો. સમય આપ્યો, આવતીકાલે આવજો. તો પેલા પુરુષે કહ્યું, મારે તો તમે એકલા હો તે વખતે મારું કામ કરી શકાય, તો કે લગભગ હું એકલી જઉં છું, આવજો. અને પેલા પુરુષને તો આનંદ આનંદ થઈ ગયો. બીજે દિવસે મીરાબાઈએ જે ટાઈમ આપેલો તે ટાઈમે તે પુરુષ આવ્યો. ત્યારે બે ચાર બીજા માણસો પણ બેઠેલા અને મીરાબાઈ ભક્તિની વાતો કરતા હતા. ભક્તિની વાતો કરતા કરતા વચ્ચે જ મીરાબાઈએ કહ્યું કે હવે તમારી ઈચ્છા પૂરી કરો, તમારી જે ઈચ્છા છે તે પૂરી કરો. ત્યારે પેલા પુરુષે કહ્યું કે મારી ઈચ્છા આ માણસો જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી તેમની હાજરીમાં પૂરી થાય નહીં, મારે એકાંત જોઈએ. તો કે આ માણસો બેઠા છે તો તમને શરમ આવે છે, સંકોચ થાય છે તમારી ઈચ્છા પ્રમાણે વ્યવહાર કરતા? તો પેલા પુરુષે કહ્યું કે હા, મને સંકોચ થાય છે આ માણસોની હાજરીમાં. તો મીરાબાઈએ કહ્યું કે તમને આ માણસોની હાજરીમાં સંકોચ થાય છે તો હું તો સર્વત્ર મારા પરમ પુરુષ ભગવાન કૃષ્ણનું દર્શન કર્યા જ કરું છું, એ મને હંમેશા જોતા જ હોય છે, હું પણ એમને જોઉં છું, એમની હાજરી અનુભવું છું, તો મારાથી કેવી રીતે કુકર્મ થઈ શકે? તમારાથી જયારે આ માણસોની હાજરીમાં થતું નથી તો મારાથી ભગવાનની હાજરીમાં કેવી રીતે થઈ શકે? હું પણ લાચાર જ છું અને એવી તો કોઈ જગ્યા નથી કે જ્યાં હું એકલી હો, ભગવાન કૃષ્ણ મારી સાથે રહે છે. ભગવાન કૃષ્ણ વગર કોઈ સ્થાન ખાલી જ નથી હોતું મારે, તો માટે હંમેશા એ મને જોયા જ કરે છે. ત્યારે પેલો માણસ હતો, એની આંખ ઉઘરી, એના મોહના વાદળ જરા અટી ગયા. એણે મીરાબાઈને નમસ્કાર કરીને કહ્યું કે માફ કરજો, મને બુરા વિચારો આવી ગયા હતા, પણ હવે ભગવાનની કૃપાથી બુરા વિચારો મારા દૂર થયા છે, હવે મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. મીરાબાઈએ કહ્યું, કાંઈ વાત, સમજ્યા ત્યાંથી, જાગ્યા ત્યાંથી સવાર. બોલો. અને ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. બે કહેવતો આપણા ગુજરાતમાં છે, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, શું વાંધો આવ્યો, અને જાગ્યા ત્યાંથી સવાર સમજો. આપણે કે ભાઈ બહુ મોડું થઈ ગયું આજે ઉઠવામાં, કઈ વાંધો નહીં, હવે ઉઠી ગયા, આગળનું કામ કરો, હવે સમયને બરબાદ ન કરો. કોઈ બહુ મોડો જાગે, ભક્તિ કરતા કરતા મોડો જાગી જાય, બચપણ જતું રહ્યું, કઈ વાંધો નહીં, યુવાની જતી રહી, કઈ વાંધો નહીં, હવે તો જાગો. અને જાગ્યા પછી એવા જાગેલા રહો કે વાત નહીં, ભગવાનને પણ એમ થઈ જાય કે આ જાગ્યો તો મને છોડતો નથી, મને ઊંઘવા દેતો નથી, એવી રીતે જાગેલા રહો તો થોડા વખતમાં ઘણું કામ થઈ શકે છે. પ્રમાદને છોડીને જે ભક્તિના માર્ગમાં આગળ વધે એ થોડા વખતમાં ભગવાનની કૃપાને પામે. તો મીરાબાઈનો ભક્ત બની ગયો પેલો પુરુષ. આ અનન્ય ભક્તિ મીરાબાઈની, જીવનમાં ભગવાન સિવાય બીજું કાંઈ જ નહીં, જીવનમાં હૃદયમાં ભગવાન સિવાય બીજા કોઈનું સ્થાન નહીં, આવી જે ભક્તિ છે તે અનન્ય ભક્તિ કહેવાય છે. તો આવો જે અનન્ય ભક્ત છે તે તો જુએ છે તો પણ ભગવાનની જ ઝાંખી કરતો હોય, એ બોલે તો પણ ભગવાનની જ વાતો કરતો હોય, એ સાંભળે તો પણ ભગવાનની જ કથા વાર્તાનું શ્રવણ કરતો હોય, દેવ દર્શન કરતો હોય, તીર્થોમાં જતો હોય, મંદિરોમાં જતો હોય, બીજાનું ભલું જ કરતો હોય, કોઈનું કોઈ પણ રીતે અમંગલ કરી શકતો જ ન હોય, આવી એની અવસ્થા થઈ જાય. તો ભગવાન કહે છે કે આવી રીતે સંસારમાં મનુષ્ય શરીર ધારણ કરી અને જે અનન્ય ભક્તિ કરે છે એવા અનન્ય ભક્તો જે મને સર્વાવસ્થામાં સર્વકાળે સર્વ દેશોમાં ઉપાસે છે તેમના યોગક્ષેમનું હું વહન કરું છું, એમની પછી હું સંભાળ રાખું. જેવી રીતે બાળકની સંભાળ માતા રાખે એવી રીતે ભગવાન પોતાના ભક્તોની સંભાળ રાખે, એવી સંભાળ રાખે કે જેવી સંભાળ સંસારના સાધારણ માણસો પણ રાખી શકે. એટલી બધી મમતાથી, એટલા બધા પ્રેમથી, એટલી બધી લાગણી અને સંભાળ તથા ચીવટથી ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે. સંસાર સાગરમાં પડેલા ભક્તને કેવી રીતે તારવો અને એને તારવા માટે સદગુરુનો મેળાપ કેવી રીતે કરાવી દેવો, સદગુરુ દ્વારા એને આશીર્વાદ કેવી રીતે અપાવવા, આ બધી જ ચિંતા ભગવાન કરે છે. જે ભક્ત ભગવાનનું શરણ લે તેના જીવનની બધી જ જવાબદારી ભગવાન પોતે ઉપાડી લે છે અને ભગવાન તેને રક્ષે, ભગવાન તેને મદદ પહોંચાડે છે, ભગવાન તેનું સર્વ પ્રકારે ધ્યાન રાખે છે, સર્વ પ્રકારે સ્મરણ કરે, કાંઈ પણ ચિંતા એને થતી જ નથી. બોલો, ભગવાન ધ્યાન રાખે. સૌથી પ્રથમ અમે ઇંગ્લેન્ડમાં આવ્યા 1977. બોલો, માતાજી સાથે આવ્યા હતા તો તે વખતે અમને કોઈએ ટિકિટ થોડી મોકલી હતી, તે વખતે અમે કોઈ સંસ્થા તરફથી થોડા આવ્યા હતા, અમે તો કોઈને જાણતા નહોતા, એટલે અમારી મેળે જ અમારા જ પૈસા ખર્ચીને આવ્યા હતા ભારતમાંથી. અમે વિચાર્યું કે આ ભગવાનનું કામ છે, ભગવાને આપણને કંઈક આપ્યું, માણસો દ્વારા અપાયું તો આપણે ભગવાનને માટે જ વાપરવાનું છે, ચાલો. એટલે મારી ને માતાજીની બે ટિકિટો રિટર્ન કઢાવીને અમે મુંબઈથી આવ્યા હતા ઇંગ્લેન્ડ. 4 મહિના રહ્યા હતા. બોલો, આવ્યા માતાજીએ કહ્યું કે ખર્ચ ઘણો થઈ ગયો આપણને, કઈ વાંધો, એ તો થાય જ ને, ખર્ચ તો થાય જ, આપણે એની ચિંતા છે, ભગવાનની ચિંતા, ભગવાનનું કામ છે ને એટલે ભગવાનની ચિંતા, ભગવાન બધું કરશે, જગદંબા બધું કરશે. માતાજીને વિશ્વાસ કરો, કારણ કે સાથે 30 વર્ષથી રહે સાથે, એટલે એમને બધા અનુભવો થયેલા, એ જગદંબા કેવી રીતે મદદ કરે છે તેના અનુભવો થયેલા. એકવાર માતાજી ખૂબ જ માંદા પડી ગયા, ઘણા વર્ષોની વાત, અમે બદ્રીનાથની યાત્રા કરી, ઋષિકેશ આવ્યા હતા, ત્યાં રહેલા થોડું, ત્યાં માંદા પડી ગયા, તાવ મરડો, માંદા માણસને ખાવાની ઈચ્છા બહુ થાય, ખવાય નહીં એનાથી, પણ આમ ભાવનાઓ થયા કરે, આખો. એક દિવસ એમને ઈચ્છા થઈ કે મારે જલેબી ખાવી છે, જલેબી, મરડામાં જલેબી હોય, તાવમાં જલેબી હોય, મેં કહ્યું કાંઈ વાંધો નહીં, જોઈશું, જલેબી ખાવી હોય તો વિચારીશું. હમણાં તો આપણે ખીચડી મૂકીએ છીએ, તાવમાં મરડામાં ખીચડી સારી ગણાશે. આમ વાત કરીને હું ધ્યાનમાં બેઠો, મારા ઓરડામાં ધ્યાનમાં બેઠો. બાજુમાં માતાજીનો ખાટલો હતો, સુતા હતા માતાજી, તો બીમાર હતા એટલે. તો મારું જે બારણું છે એ થોડુંક મેં વાખેલું, અંદરથી બંધ નહીં કરેલું, થોડું અડકાવેલું. લગભગ 15-1 મિનિટ ધ્યાનમાં થઈ ગઈ એટલે કોઈએ બહારથી કહ્યું કે આ ગુજરાતમાંથી કોઈ મહાત્મા આવેલા છે તે ક્યાં છે? એટલે હું ઉભો થયો, બારણું ઉગાડ્યું તો એક બાઈ ઉભેલી, એક સન્નારી ઉભેલી, એના હાથમાં થાળ, થાળ પર કપડું ઢાંકેલું. મને કે ગુજરાતમાંથી મહાત્માજી એક આવેલા છે, અહીંયા ઉતરેલા છે આ ધર્મશાળામાં. એ તો હું છું. તો કે બસ તારે મારે તમારું જ કામ છે. એ અંદર આવી થાળ નીચે મૂક્યો. મને કે હું તમારે માટે ભોજન લાવ્યું છું. કહું મારે માટે ભોજન લાવ્યા? કદાચ કોઈ બીજાને માટે લાવ્યા હશો, આપણે તો ઓળખતા નથી એકમેકને. પછી તમે ભોજન એમને એમ ક્યાંથી લાવ્યા? તો કે ના, તમારે માટે જ લાવ્યું છું. આ ધર્મશાળામાં બદ્રીનાથ યાત્રા કરીને ગઈકાલે અમે આવ્યા. આ ધર્મશાળાના મેનેજર, જેમનું નામ કુંદનલાલ છે, કુંદનલાલ જ હતા મેનેજર, તેમણે અમને રૂમ આપ્યો અને એમની દ્વારા ખબર પડી કે તમે તમારા માતાજી સાથે અહીંયા રહો છો. એટલે અમને ભાવના થઈ કે તમારા જેવા સંત પુરુષને ભોજન કરાવીએ તો કેટલું સારું. એટલે આ ભોજનનો થાળ તૈયાર કરી અને તમારે માટે લાવીશ, તમે સ્વીકાર કરો. મને થયું કે આ બેનની સાથે વધારે વાદ વિવાદ કરવાથી કઈ ફાયદો નહીં થાય, મૂકી દો, મુકાદો. ઘરેણા પહેરેલા આખા શરીર સુંદર મજાના, ગળામાં ઘરેણા, હાથે ઘરેણા, કાને ઘરેણા, માથા પર ઘરેણું સોનાનું, અને રૂપ રૂપનો અંબાર એવું શરીર, સુંદર મજાના કપડા પહેરેલા મૂક્યા. નાની ઉંમર મૂકો. કહું તમે આ ધર્મશાળામાં જ ઉતર્યા છો? તો કે અહીંયા જ અમે તો ઉતર્યા છીએ. સારી વાત છે, બેન તો ચાલી ગઈ. પછી મેં પેલું કપડું ઊંચું કર્યું, થાળને જોવા તો અંદર ગરમ ગરમ પૂરી, શાક અને જલેબી. સમજી ગયા કે ના સમજ્યા? તમે માતાજીને કહ્યું કે જુઓ, તમારી ઈચ્છા જલેબી ખાવાની આજે સવારે જ થયેલી ને? જગદંબાએ જલેબી મોકલી. હવે માદા માણસને ખાવાનો ભાવ થાય પણ ખાઈ શકાય નહીં. માતાજીને આનંદ થઈ ગયો જલેબી નામ સાંભળીને. એટલે એક ટુકડી એમણે આટલી જ લીધી, ખાધી, બસ કે હવે નથી ખાવું. સારું, શાંતિથી અમે નિરાતે ખીચડી મૂકી હતી, એમને જમાડ્યા. પછી હું જનો, માતાજી મારી સાથે રહે એટલે હું એમને પહેલા જમાડતો પછી હું જમતો. આવે ઠેકાણે પ્રવચન કરવા અમે આવ્યા હોઈએ તો મોટરમાં પહેલા માતાજીને બેસવાનું કહું, પછી હું બેસતો હતો. શાસ્ત્રોમાં કહ્યું છે કે સંસારમાં જો કોઈ પ્રત્યક્ષ દેવ હોય તો તે માતા જ છે. માતા ને પિતા પ્રત્યક્ષ દેવો, એમની તમે સેવા કરો, એમના આશીર્વાદ મેળવો તો સંસારમાં કોઈ તપ કરવાની જરૂર નહીં. એના આશીર્વાદથી સર્વ પ્રકારે તમારું કલ્યાણ થઈ જાય છે. જે જગદંબાને આપણે પૂજીએ તે જ જગદંબાનું સ્વરૂપ માતા રૂપે આપણા ઘરમાં છે. તમે એની સામે બોલો અને અહીંયા જગદંબાની સ્તુતિ કરો, માતાનું કહેલું માનો નહીં તો બધું નકામું છે. માતા પ્રત્યક્ષ દેવ, જેવી રીતે સૂર્ય પ્રત્યક્ષ દેવ, ચંદ્રમા પ્રત્યક્ષ દેવ, એવી રીતે આપણા ઘરમાં માં, જેણે આપણું પાલન પોષણ કર્યું. આપણે માદા સાજા હતા તો જે દુઃખી થયા તે માતા પ્રત્યક્ષ દેવતા છે. માટે માતાની પિતાની આંતરડીને કકડાવવાથી કોઈ સુખી થઈ શકતું નથી. એટલે બત મારી સાથે હું હિમાલય ગયો ત્યાંય માતાજીને રાખતો, પરદેશ આવ્યો ત્યાંય માતાજીને સાથે જ લઈને, પરદેશમાં પણ 2 વાર આવ્યો. હવે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો અને મા સર્વેશ્વરી એમની સેવા ઘણી કરી માતાજીની, હવે સાથે રહે છે. એમને પણ હું જગદંબા રૂપે જ જોઉં છું, માતાજીને પણ જગદંબા રૂપે જ જોતો હતો. જેવા જે જીવના સંસ્કારો છે તે રીતે તે જીવો કોઈની સાથે રહે છે, સંસ્કારો પૂરા થાય છે તો છૂટા પડી જાય છે. આ તો નાવમાં બેઠેલા મુસાફરોના જેવું છે, પોતપોતાનો કિનારો આવે એટલે અલગ થઈ જાય. અમે તો ઘણી રાહ જોઈ. ઓહો, આ બેન કેટલી બધી પ્રેમાળ ઘરેણા પહેરેલા, કપડા પહેરેલા, આટલી બધી રૂપ રૂપના અંબાર જેવી. આખો દિવસ રાહ જોઈ કે આ બેન આવે તો પાછા વાસણ તો આપી દઈએ, પણ એ બેન આવી નહી. બીજે દિવસે રાહ જોઈ, આવે તો વાસણ તો આપી દઈએ પણ આવી નહી. સાંજે રાહ જોઈ, આવે તો વાસણ તો આપી દઈએ પણ એ બેન આવી નહી. એટલે હું બહાર ગયો. મેનેજર ધર્મશાળાના કુંદનલાલ જેનું નામ હતું, પેલી બેને કહેલું તે પ્રમાણે એને પૂછ્યું. મેં કહ્યું, કુંદનલાલજી ક્યાં વાત હે મહારાજજી? મેં કહ્યું, જુઓ, બદ્રીનાથ યાત્રા કરીને બે દિવસ પહેલા કોઈ મારવાડી કુટુંબ, બેન મારવાડી જેવી દેખાતી હતી, રૂપ રૂપના અંબાર જેવી સ્ત્રી છે, ઘરેણા પહેર્યા છે, ત્યાં ધર્મશાળામાં ઉતર્યા છે. કોઈ કયા રૂમમાં ઉતર્યા? તો કે મહારાજ શું વાત કરો છો, આ ધર્મશાળામાં તો છેલ્લા 8-10 દિવસથી મારાને તમારા સિવાય કોઈ જ નથી. એક રૂમમાં તમે છો માતાજી સાથે, એક રૂમમાં મેનેજર તરીકે હું રહું છું, બાકી બધા ઓરડાઓ ને તાળા મારેલા છે. ઋષિકેશમાં ભગવાન આશ્રમ ધર્મશાળા છે, કોઈવાર એ બાજુ જાઓ તો ઉતરજો, કેટલાય રૂમ છે ત્યાં મજાના, બહુ સારા છે. તો ભગવાન આશ્રમના બધા જ ઓરડાઓ ને તાળા માર્યા છે, કોઈ આવ્યું જ નથી અહીંયા. હું મેનેજર, આવે તો હું જ ઓરડો ઉગાડી આપું, બીજો કોઈ ઉગાડી આપે જ નહીં. તમે કોની વાત કરો છો? તો કોઈ બેન આવી જ નથી. તો કે બિલકુલ નહીં. બરાબર થઈ ગયું? તો મેં કહ્યું કે ચાલો હવે થાળી વાડકી લોટો પડ્યું છે, તમે લઈ લો, હું લઈને ક્યાં જઈશ? તમે રાખો તમારી પાસે, કારણ કે આ તો જે આપી ગયા તે તો પાછા લેવા આવ્યા જ નથી. તો કે મહારાજ સ્વપ્નું આવ્યું હશે, સ્વપ્નું. તો કે સ્વપ્નું હોય જલેબી ને બધું ખાધું અમે જોયા ને બધું. આ તો જગદંબા પોતે આવ્યા. જે જગદંબાનું શરણ લીધું, જે જગદંબાની ભક્તિ જીવન પર્યંત કરી, તે જગદંબા નાના મોટા બધા જ પ્રસંગોમાં મનોકામનાઓ પૂરી કરવાની માટે. ઓ, માને કેટલી બધી તકલીફ. જલેબી ખાવાની ઈચ્છા થઈ તો જગદંબાએ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને જલેબીથી ભરેલી થાળી લાવી મૂકી. કેમ મળ્યો? આવા આવા અનુભવો માતાજીને થયેલા, એટલે વિશ્વાસ કે જગદંબા રક્ષા કરશે. મન કે આપણે ટિકિટ કઢાવીને આવ્યા તો ખરા, પણ પાછા કેવી રીતે જઈશું? કારણ કે અહીંયા તો કોઈ ઓળખાણો મળે જ નહીં. હવે કઈ ઓળખાણ થઈ? એક બે વાર આવ્યા એટલે, પહેલા તો કઈ ખબર જ નહીં કે પ્રવચન ક્યાં થાય ને કયા શહેર ને શું બધું, કઈ જ ખબર નહીં. તો કે શું કરશું? પણ કોઈ જગદંબા બધું કરશે, જે શક્તિ લાવી છે તે કરશે. અને એમ કરતા કરતા એક વાર અમારે પ્રેસ્ટન શહેરમાં પ્રવચનો કરવા જવાનું. પ્રેસ્ટન જાણો છો તમે તો, અહીંયા રહો એટલે અમારા કરતા વધારે જાણો. પ્રેસ્ટન તો ત્યાં પ્રવચન થયા. 2 દિવસ થયા હજુ પ્રવચનના. ત્રીજે દિવસે એક ભાઈ આવ્યા, પ્રવચન પૂરું થયું, મારી પાસે આવ્યા. મને કે મારે તમારી પાસે એકાંતમાં આવું, થોડી વાત કરવી છે. આવો કાલે તમે અમુક સમય આવો, હું લખીને પરવારું છું, પછી આવું. તો કે આવું. બીજે દિવસે ભાઈ આવી પહોંચ્યા, આવીને પગે લાગ્યા. મેં કહ્યું, બોલો શું કેવું છે? તો કે તમારા પ્રવચન સાંભળું છું, છેલ્લા 2-3 દિવસથી ત્યારથી મારી ઊંઘ ઉડી ગઈ છે. મેં કહ્યું, ગજબ કહેવાય ભાઈ, મારા પ્રવચન સાંભળનારાઓ ઊંઘતા ન હોય તો ઊંઘતા થઈ જાય છે, અને તમારી ઉડી ગઈ, ગજબની વાત છે ભાઈ. કઈક જરૂર હોવું જોઈએ તમને. ઊંઘનો વ્યાધિ તો નથી? તો કે ના, અત્યાર સુધી બરાબર ઊંઘ તો આ 2 દાડાથી જ જતી રહી છે, આખી રાત જાગ્યા કરું છું. મેં કહ્યું, પણ એનું કારણ કઈ? તો કે આખી રાત હું જગદંબાને યાદ કરું છું, જગદંબાના જપ કરું છું, તો આખી રાત મને કોઈ જાણે કયા કરે છે કે ઉઠ, આ મહાત્મા યોગેશ્વરજી જે ગુજરાતમાંથી આવ્યા છે ઇંગ્લેન્ડમાં અને પ્રેસ્ટનમાં, એમની પાસે જા, એમની પાસે જઈને તું સેવા કર, એમને સેવાની જરૂર છે. એમની સેવા કરીશ તો જેટલી સેવા કરીશ તેના કરતા 5-10 ગણું તને હું આપીશ, પણ જા તું નિમિત્ત બન. એટલે આલુ કે આખી રાત મને આ રીતે કોઈ ટોક ટોક કરે છે, ઊંઘ જ આવતી નથી. એટલે કે હું આજે તમારી પાસે આવ્યો, કહો શું સેવા કરું? તમને કોઈ શેઠે ટિકિટ કઢાવેલી? મેં કોઈ સાંભળી આ શેઠની ટિકિટ, બોલો. તો કે તો મને 2 દિવસથી આખી રાત આમ થયા કરે છે કે હું તમારી સેવા કરું અને પાછા ભારત જવાની 2 ટિકિટો હું આપીશ. તમે આ પાડો મને શાંતિ થઈ જાય. મેં કહું અરે ભાઈ તમે કરો છો શું? તો કે હું સર્વિસ કરું છું, મારી પત્ની પણ સર્વિસ કરે છે, અમે બંને પ્રવચનમાં આવીએ છીએ, અમને તમારા પ્રવચન બહુ ગમ્યા, અમને બહુ પ્રેમ થયો છે. મેં કહું તો તમે ટિકિટો ના આપો, સર્વિસ કરો છો, મોંઘવારી બહુ છે અહીંયા, અને એમાંથી તમે માંડ થોડું બચાવો. તો કે ના પણ મારે આ કરવું છે, તમે આ જ કહો, ત્યાં સુધી અહીંથી ઉઠીશ નહીં. એટલે મેં પેલા ઘરના ભાઈને બોલાવ્યા, જેમને ત્યાં મેં ઉતરેલા તેમને બોલાવ્યા, અને બોલાવીને પૂછી જોયું. મેં કહું આ ભાઈ આવી વાત કરે છે, શું કરવું? તો કે મહાત્માજી લઈ લો. બોલો એ રાહ જોઈ જાણે બેઠા હો, લઈ લો. મેં કહું લઈ લો એટલે કઈ વિચાર તો કરવાનો કે નહીં, નોકરી કરનાર માણસ છે અને ભારત જવાની બે ટિકિટો એટલે કેટલા બધા પાઉન્ડ થાય, ને લઈ લો એટલે કઈ આ શાકભાજી છે કે લઈ લો. મેં કહું ભાઈ હું આવી રીતે લેતો નથી, મને ગમતું નથી, કોઈ મારી બહુ સેવા કરે તે મને ગમતું નથી, સંકોચ થાય છે. કોઈ સેવા કરે તો ઓછામાં ઓછી સેવા લેવી એવી મારી ભાવના રહે છે હંમેશા. બહુ આગ્રહ એ ભાઈએ કર્યો, પેલા ભાઈએ પણ પછી તો કહ્યું કે લો જ લો. છોટું ભાઈ લીંબચિયા પ્રેસ્ટનના, લો જ લો. ત્યારે પછીથી ન છૂટકે મેં કહ્યું કે જુઓ ભારત જવાની એક ટિકિટ તમે આપજો, અને તે મને પૈસા ના આપતા આ ભાઈને જ આપી દેજો, એ ટિકિટ કઢાવશે ને આપી દેશે પૈસા. તો કે ના બે મારે આપવી છે. મેં કહ્યું ના હવે જુઓ તમે બે કહેતા હતા તો એક આપો, એક વળી બીજો કોઈ કરશે કેમ, બધું તમારે જ પુડિયા લઈ લેવું છે. એટલે સંતોષ થઈ ગયો. પછી રોજ પ્રવચનમાં આવે ને રોજ મને કે બહુ નિરાતે ઊંઘ આવે છે. સારું માતાજી કે જુઓ, મેં કહું આ જગદંબાની કૃપા છે ભાઈ, આપણે જેનું શરણ લીધું છે ચિંતા બધી તેને છે, એ પોતાનું દર્શન આપે, મુક્તિ આપે, બધું આવે તો થોડા આમ પાઉન્ડ કે ટિકિટ નહીં આપે, એને માટે શું અઘરું છે શરણ લીધું હોય તો. આપણી ભાવના આ નથી, પણ માં બધું ધ્યાન રાખે છે કે મારા શરણાગત ભક્તને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. માતાજી કે પણ બીજી ટિકિટનું શું કરવાનું છે? થઈ રહેશે એ પણ. પછી જે ભાઈએ મને લંડનમાં બોલાવેલા એ ભાઈને મેં ફોન કર્યો. મેં કહું અહીંયા તો આવો પ્રસંગ બન્યો છે, એક ભાઈએ બે ટિકિટોનું કહ્યું ને અમે એક જ લીધી. તો કે ભૂલ્યા તમે, બીજી પણ લઈ જ લો. એ ભાઈ પણ મને એમ કહેવા માંડ્યા ટેલિફોન. મેં કહું બીજી લઈ લઉં તો તમે શું કરશો, તમે કઈ કરવાના કે નહીં કરવાના? તો કે ના લઈ લો. મેં કહું બિલકુલ નહીં. આ એક તો એમનો ભાવ જોઈને લીધી છે. થોડા દિવસો થયા ને એટલે મેં છોટુભાઈને કહ્યું કે જુઓ એક ટિકિટના પૈસા ભાઈ આપ્યા, હવે બીજી ટિકિટના પાઉન્ડ તમને આપતો જો, બે ટિકિટો તમે બુક કરાવી દેજો. તો છોટુભાઈને કંઈક ભાવના એવી થઈ ગઈ, મને કે મહાત્માજી નહીં હો, આ બીજી ટિકિટના પાઉન્ડ જે છે ને એમાંથી અમુક પાઉન્ડ હું આપીશ મારા, મને એવી ભાવના થઈ ગઈ છે. હવે તમે રહેવા દો. તો કે ના મારી ભાવના છે. હવે માતાજીને કહ્યું જુઓ કોઈનો ભાર ન રાખે મુરારી, કોઈનો ભાર ન રાખે આપે વ્યાજ સાથે ગીરીદારી, આપે વ્યાજ સાથે ગીરીદારી. બે ટિકિટો થઈ ગઈ, પ્રવચનો બધે થયા જુદા જુદા શહેરોમાં, ક્યાં ને ક્યાંય, માન્ચેસ્ટર ને, ઓલ્ડામ ને, લીડ્સ ને, રગ્બીમાં આવવાનું થયું હતું, પ્રેસ્ટનમાં થયું, લેસ્ટરમાં થયું, લંડનમાં થયું, બધે કર્યું, અને પછી પાછા હેમ ખેમ વિમાનમાં બેઠા અને પુણ્યભૂમિ ભારતમાં જઈ પહોંચ્યા. બોલો શું ચિંતા છે? જે ભગવાનનું શરણ લે છે તેને કાંઈ ચિંતા નથી, ભગવાન તેની રક્ષા કરે છે, પણ આપણે સાચા દિલથી શરણ લેવું જોઈએ. સાચા દિલથી મુસીબત આવે, દુઃખ આવે, કષ્ટ આવે, ભગવાનનું જ શરણ લો, ભગવાનની જ પ્રાર્થના કરો, કોઈ પણ કામ તમારું કરી દેશે ભગવાન. કાંઈ પણ ચિંતા આવે જરાય નિરાશ થતા નહીં, અશાંત બનતા નહીં, શાંતિથી બેસી જજો. એ જગદંબાને ભગવાનને પ્રાર્થના કરજો, માં મારે આ તકલીફ છે, તમે દૂર કરો આ તકલીફ. માં જરૂર સાંભળશે, તમારી વાત જરૂર સાંભળે, અને એવો રસ્તો કરી આપે છે કે જેમાંથી તમે ક્ષેમ કુશળ આગળ ને આગળ ચાલો. બોલો. એકવાર હિમાલયમાં યાત્રા કરું, અને યાત્રા કરતા કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ બોલતો જઉં, પગે ચાલીને. મારે દેવપ્રયાગથી ટિહરી જવું, પગે ચાલીને લગભગ 45 માઇલ થાય. પર્વતના વાંકા ચૂકા ચઢાઈ ઉતરાઈના રસ્તા, નીચે ગંગા ને ખીણ. એક દિવસમાં મેં વસંત પંચમીનો દિવસ હતો, માસુદ પાંચમ, લગભગ 15-1 માઇલ કાપી નાખ્યા બપોરથી સાંજ સુધીમાં. પછી અંધારું થવા લાગ્યું. ક્યાં જવું? ચારે તરફ અંધારું. રસ્તામાં મેં કોઈને પૂછ્યું, મેં કોઈ ભાઈ ધર્મશાળા કેટલી દૂર છે આગળ? તો કે 8 માઇલ છે, પાછળ 2 માઇલ જ ધર્મશાળા હતી, તમારે રોકાઈ જવું તો હવે તો અંધારું થઈ જશે. મેં કોઈ કઈ વાંધો નહીં, અંધારું થશે તો ગમે ત્યાં બેસી રહીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. એ વખતે માતાજી મારી સાથે નહોતા રહેતા, હું એકલો જ હિમાલયમાં રહેતો વર્ષો સુધી. 8-9 વર્ષ તો હું એકલો જ હિમાલયમાં રહ્યો. પછી માતાજી ફરે વાળે ભગવાનનું નામ લેતા લેતા મેં કહું, જ્યાં પણ બહુ અંધાર થશે ને રસ્તો નહીં દેખાય ત્યાં બેસી જઈશું. હે પ્રભુ, તમે જ હવે રક્ષા કરજો, અમારે તો તમારું જ શરણ છે, બીજા કોઈનું નથી. આ પ્રમાણે હું પ્રાર્થના કરું ને મારી આંખમાંથી આંસુ ચાલ્યા જ જાય. ત્યાં પાછળથી બેટરીનો પ્રકાશ થયો, એકદમ ટોર્ચ લાઇટ. અને આ પ્રકાશ કોને કર્યો? જોયું પાછળ લાઇટ, 3 માણસો આવ્યા. ત્રણ માણસો મારી પાસે આવી પહોંચ્યા. મને કે, મારા ક્યાં જાઉં છો? હિન્દીમાં પૂછ્યું. કહું, મારે ટિહરી જવું છે. તો કે, ટિહરી તો કેટલું બધું દૂર છે, અત્યારે જવાય? બહુ દૂર. જુઓ, ચાલો અમારે ત્યાં ચાલો, આજે અમારા મહેમાન થાવ. અમારું ગામ અહીંથી બહુ જ પાસે, આ પર્વત પર ઉપર આપણે ચડશું એટલે અમારું ગામ છે. આખી રાત રહો, અમે સત્કાર તમારો કરીશું, સવારે તમને પાછો રસ્તો છે ત્યાં મૂકી જઈશું ને આગળ જજો. તમારે મારે લીધે કષ્ટ બેઠવું પડે. તો કે, ના કષ્ટ કેમ, આવો સેવા અમે કરી. મેં કહ્યું, તમે ક્યાંથી આવો છો? તો કે, જુઓ પાછળ પેલું દૂર મંદિર દેખાય છે ને, ગંગાની બીજે કાંઠે કોટેશ્વર ભગવાન, ત્યાંથી આવી છે. બોલો, કોટેશ્વર ભગવાનનું મંદિર છે, ત્યાંથી આવીએ છીએ? એટલે ભગવાન પોતે જ જાણે આવ્યા હોય. ચાલો, મને કે, મારો સામાન એક જણે લઈ લીધો, બગલ થેલો લઈ લીધો, એક પુરુષ, બીજો પુરુષ, એના હાથમાં ફાનસ, એકના હાથમાં બેટરી, અને એની સાથે એક સ્ત્રી, કેટલાય ઘરેણા પહેરેલા પર્વતના વેશમાં સ્ત્રી, 3 જણ. અને કે, ચાલો મારા ચાલ્યા. બાજુમાં જ પર્વતની ઉપર પગદંડી, ત્યાંથી ઉપર ચડ્યા, અને ચડીને ઉપર ગયા એટલે મોટા મોટા ખેતર, અને એની વચ્ચે એક મકાન. અંદર મને લઈ ગયા, બહુ ઠંડી. અંદર એક સ્ત્રી ઘરેણા પહેરેલી, ચૂલો હતો, એ ચૂલા આગળ બેઠેલી. મને કે, આવો શેકો અહીં આવીને, ઠંડી બહુ છે. હું ત્યાં બેઠો, સત્સંગ થયો થોડો. મને કે, ભૂખે તમે છો, એમને તમને સુવા ના દઈએ. રોટલા બનાવ્યા એને, ભાજીનું શાક બનાવી જમાડ્યો મને. આખી રાત હું બેસી રહેતો, એ દિવસોમાં સૂતો નહીં, 7 વર્ષ સુધી રાત્રે સૂતો નહીં. જાગતા જાગતા પ્રભુનું ધ્યાન સ્મરણ જ કરું એવો નિયમ મેં રાખેલો. બેસી રહ્યો, પેલા લોકો સુવા ગયા. સવાર પડ્યું એટલે પાછો મને જમાડ્યો એમણે, અને પેલો રસ્તો બતાવવા આવ્યા. એ રસ્તો બતાવીને મને કહેવાય, આ રસ્તે સીધા જશો એટલે સાંજ પડશે ત્યારે ટેહરી પહોંચશો. એટલે હું એ રસ્તે ચાલ્યો. જરાક આગળ ગયો ત્યાં એક પાડનો છોકરો ભેંસને પાણી પાવા આવેલો. મને કે, મહારાજ કાંસે આવે, ક્યાંથી આવ્યા? લોકો, આ ગામમાંથી આવ્યો, રાતે ગામમાં રોકાયેલો. તો કે, કયું ગામ? લોકો, આ બાજુમાં જ છે ને. તો કે, શું વાત કરો છો તમે? તે ગાંડા કે ડાયા, અમે અહીંયા જન્મેલા, પાડમાં અહીંયા મોટા થયા, રોજ અમારા ગામમાંથી ભેંસોને પાણી પાવા ઝરણે આવીએ છીએ. આજુબાજુના વિસ્તારમાં 8-8 માઇલ સુધી કોઈ ગામ નથી, ને તમે વળી આ ગામની વાત કરો છો કે રાતે રહીને આવ્યો? શું વાત કરો છો? મને કે, ભાઈ અમે તો રહ્યા ને ખાધું ખરું. તો કે, સ્વપ્નમાં ખાધું હશે ને રહ્યા હશે, ગામ છે નહીં પછી રહ્યા ક્યાંથી? ચાલો બતાવો મને. હું જરાક આમ પાછળ ગયો તો કોઈ પગદંડી કે રસ્તો દેખાય નહીં. મને કે, જોજો બીજાને આવું કહેતા, મૂરખ જ બનાવશે તમને, એમ કરીને ગયો. મને કે, મને ચેલો બનાવી લો તમારો, તમારું શરીર કેવું સારું છે, મારું જરા થઈ જાય. મેં કહ્યું, ભાઈ હમણાં તો ચેલા બનાવવાનું કારખાનું મેં શરૂ કર્યું નથી, કોઈ વાર કરીશ તો તમારું નામ એમાં રાખીશ, એમ કરીને આગળ ચાલી. અને ટિહરી રાત્રે પહોંચી ગયો. અજાણ્યું હતું મારે માટે ટિહરી શહેર, પણ જેવો હું પ્રવેશ કરું છું એવો જ પુલ પરથી એક ભાઈ મારી પાસે આવીને પ્રણામ કરીને ઉભા રહ્યા. મને કે, દૂરથી આવો છો? મેં કહ્યું, આ દેવપ્રયાગથી. રોકાવાના, મેં કોઈ રોકાવાના, ક્યાં રોકાશો, મેં કોઈ ખબર નથી, તો કે ચાલો હું તમને લઈ જાઉં, ભગવાન બદ્રી વિશાલ નું મંદિર છે ત્યાં તમારી રહેવાની વ્યવસ્થા હું કરીશ, એટલા માટે જ હું આવ્યો છું, તમને જોઈને એમ થયું તમને મદદ કરું, અને મને લઈ ગયા બદ્રી વિશાલ મંદિરની ધર્મશાળામાં, ત્યાં પૂજારીને ભાળવણી કરી, બંને વાર જમાડજો, સારામાં સારી રીતે રાખજો, જેટલા દિવસ રહેવો એટલા દિવસ, અને પછી એ ભાઈ જતા રહ્યા. કોણે ગામ વસાવ્યું પર્વતમાં, કોણે ઘર કર્યું, કોણે રોટલા ખવડાવ્યા, લક્ષ્મીજી સિવાય કોણ ખવડાવે, ભગવાન સિવાય કોણ ગામ કરે, એને બધી ચિંતા, એને બધી ચિંતા. પણ સાચા દિલથી આપણે શરણ લઈએ તો નથી લેતા એટલે બધી ઉપાધિ છે. કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, હરિને જેની સુરતા સામળિયાની સાત વદે વેદવાણી રે, જેની સુરતા સામળિયા વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણ્ય કશિપુ માર્યો રે, વાલે હિરણ્ય કશિપુ માર્યો, ધ્રુવને આપ્યું અગ્નિચળ રાજ, પાંડવ કામ કીધા રે, ધ્રુવને આપ્યું અગ્નિચળ રાજ રે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, હરિને વાલે નરસિંહ મહેતાની હાર હાથો હાથ આપ્યો, વાલે નરસિંહ મહેતાની ધ્રુવને આપ્યું અભિચળ રાજ, પોતાનું કરી થાપ્યો ધ્રુવને પાંડવ કામ કીધા રે, પાંચાળી ના ભૂયા રે, પાંડવ કામ કીધા રે, હે આવો હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે, જોડી કહે પ્રેમળ દાસ ભક્તોના દુઃખ હરશે, કર જોડી કહે પ્રેમળ દાસ ભક્તોના દુઃખ હરશે, હે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, હરિને ભજતા હજી સુરતા સામળિયાની સાત વદે વેદવાણી રે, જેની સુરતા સામળિયા વદે વેદવાણી રે, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, અનન્ય ભાવે મારું ચિંતન કરનારા અને મનને મારામાં રાખનારા, હૃદયમાં મને ધારણ કરનારા ભક્તોના સર્વ પ્રકારના યોગક્ષેમનું વહન કરું છું, ભગવાન આ પ્રકારે કહે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. એટલે આપણે પણ જીવનમાં ભગવાનનું શરણ લઈએ તો આ શબ્દોનો અનુભવ કરી શકીએ. ભગવાનનું શરણ લઈએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ રાખીએ, સુખમાં ને દુઃખમાં ભગવાનની જ પાસે જઈને આપણા આત્માનું નિવેદન કરીએ, એની મદદ માંગીએ, તો આપણા જીવનનો રસ્તો સરળ બની જાય, આપણો માર્ગ સરળ બની જાય, સહેલો થઈ જાય. હવે માં સર્વેશ્વરી પોતાનો એકાદ અનુભવ કહેશે, પછી આપણે શાંતિ પાઠ કરીશું.
યોગેશ્વરજીનું એક આત્મકથાનું પુસ્તક બહુ જાણીતું છે, 3-1 વર્ષ ઉપર બહાર પડ્યું, એનું નામ પ્રકાશને પંથે છે. રગબીમાં પણ 1-2 ભાઈઓને ત્યાં છે. એ પુસ્તક જયારે પહેલી વાર મારા હાથમાં આવ્યું અને મેં આખું વાંચ્યું, અત્યાર સુધી મેં એ પુસ્તક 4 વાર વાંચ્યું. પણ પહેલી વાર જયારે વાંચ્યું ત્યારે એમ થયું કે આ બધું લખ્યું છે કે યોગેશ્વરજી 1938 કે 40માં હિમાલય ગયા, વર્ષો સુધી હિમાલયમાં રહ્યા અને તપશ્ચર્યા કરી. તો આ બધું પુસ્તકમાં વાંચીએ છીએ પણ એ જોવાનું મળે તો કેવું સારું. આવી ભાવના 3-1 વર્ષ ઉપર મારા મનમાં જાગી તો ઈશ્વરે આ વર્ષે હજુ હમણાં જ થોડા મહિના ઉપર એ સ્થાન પણ બતાવવાની કૃપા કરી. યોગેશ્વરજીના માતાજીનો સ્વર્ગવાસ થયો પછી અસ્થિ વિસર્જન માટે અમે યાત્રાએ નીકળ્યા તો ઋષિકેશ હરદ્વાર પણ જવાનું બન્યું. ઋષિકેશ જવાનું બન્યું એટલે અમારી સાથે બીજા પણ ભાઈઓ હતા, એમણે કહ્યું કે અમારી સાચી યાત્રા તો ત્યારે જ થઈ કહેવાય કે જ્યારે તમે જે ભૂમિમાં તપ કર્યું તે ભૂમિના દર્શન અમને થાય. એટલે તમે જ્યાં વર્ષો સુધી રહ્યા તે સ્થાન અમને પણ બતાવો. યોગેશ્વરજીને પણ થયું કે સાચી વાત છે, ચાલો ત્યાં પણ જઈએ. એટલે ઋષિકેશથી 45 કિલોમીટર દૂર પહાડના રસ્તે અમે દેવપ્રયાગના સ્થાનમાં જવા નીકળ્યા. પહાડમાં આવેલું દેવપ્રયાગ નામનું શહેર છે. પહાડમાં તો શહેર એટલે સહેજ મોટું ગામડું, એને પણ એ લોકો શહેરના નામે જ ઓળખે. તો એ દેવપ્રયાગની ભૂમિ ઉપર અમે પહોંચ્યા ત્યારે રાત્રે 9:30 થઈ ગયા હતા. અમારી સાથે સરકારી ઓફિસર એક ભાઈ જોડાયા હતા એટલે તેમની મદદથી અમને ત્યાંના સરકારી રેસ્ટ હાઉસમાં જગ્યા મળી. અમે ત્યાં મુકામ કર્યો. બીજે દિવસે સવારે જ્યારે અમે ઉઠ્યા ત્યારે અમારું જે રેસ્ટ હાઉસ હતું તે પર્વતની ખૂબ ઉપરના ભાગમાં હતું. એટલે બહાર નીકળીને અમને યોગેશ્વરજીએ કહ્યું કે ચાલો જરા આ રેસ્ટ હાઉસના પાછલા ભાગમાં, ત્યાંથી તમને અમે જે ભૂમિમાં તપ કર્યું તે ભૂમિના દર્શન થશે. અમે ખૂબ ખુશી થઈ ગયા અને યોગેશ્વરજીની પાછળ જ અમે ચાલવા માંડ્યા. તો એ મકાનના પાછલા ભાગમાંથી અમને દૂર દૂર એક ઝૂંપડી બતાવી. અમે એમ કહ્યું કે અમારે પાસે જઈને એ ઝૂંપડી જોવી. તો અમે જ્યાં ઉભા હતા ત્યાંથી રસ્તો બતાવ્યો કે જુઓ આ રસ્તે જવાનું છે, હિંમત હોય તો મારી પાછળ તમે સૌ આવી શકો છો. એટલે પહાડના રસ્તે અમે જે પર્વત ઉપર હતા ત્યાંથી લગભગ 1.5 કલાકનો રસ્તો, અને તે રસ્તો પણ આજુબાજુ ખીણવાળો, એટલે ત્યાં જે નાના નાના છોડવા હતા તેને પકડી પકડીને ધીમેથી અમે ઉતરવા લાગ્યા. કોઈ કોઈ જગ્યાએ એ રસ્તો એટલો ભયંકર હતો કે અમે બેઠા બેઠા, નાનું બાળક જેમ બેઠા બેઠા આગળ પગલા ખસેડે એ રીતે અમે એ રસ્તો વચ્ચે એવી રીતે પસાર કર્યો. એટલો ભયંકર એ રસ્તો હતો. અમે જે 9 ભાઈ બહેનો હતા તે યોગેશ્વરજીની પાછળ પાછળ એ રીતે ધીમે ધીમે ચાલવા લાગ્યા. અને એ યોગેશ્વરજી જ્યાં વર્ષો સુધી તપશ્ચર્યા કરી, જ્યાં વર્ષો સુધી એમણે ઊંઘને પણ તિલાંજલિ આપીને, વર્ષો સુધી એમણે પોતાની વાણી પણ બંધ કરી દીધી, 5 થી 7 વર્ષ સુધી એમણે મૌન રાખ્યું, 5 થી 7 વર્ષ સુધી એઓ રાત્રે એક પણ દિવસ ઊંઘ્યા પણ નથી, એવી એ તપશ્ચર્યાની ભૂમિમાં અમે પહોંચ્યા. એક આંબાનું ઝાડ અને એ ઝાડની વાંકી વળેલી ડાળી સાથે જ એક નાનકડી ઝૂંપડી બાંધેલી હતી. એ ઝૂંપડી અમે અંદરથી જોઈ તો એ ઝૂંપડીમાં એટલો બધો અંધકાર હતો અને એ ઝૂંપડી એટલી બધી નાની હતી કે નાની નાની 2 શેતરંજી પાથરવામાં આવે તો 2 માણસ માંડ સૂઈ શકે એટલી જ જગ્યા, આગળ પાછળ કોઈ જગ્યા જ નહીં, અને ઊભા રહીએ તો માથા ઉપર આપણને છાપરું નડી જાય એટલી એ નાની અને નીચી એ ઝૂંપડી હતી. એ ઝૂંપડી કાચી જ હતી. એટલે અમે જ્યારે વર્ષો ઉપર માતાજી સાથે વાતો કરતા તો માતાજી અમને એમ વાત કરતા કે હું યોગેશ્વરજી પાસે હિમાલયમાં રહેવા ગઈ ત્યારે યોગેશ્વરજી તો વર્ષો સુધી રાત્રે દીવો પણ કરે નહીં, રાત્રે અંધારું થઈ જાય એટલે ભગવાનના જપ કરવા શરૂ કરી દેવાના, યોગેશ્વરજી તો રાત્રે ઊંઘે પણ નહીં, દીવો કરે પણ નહીં, સાંજે જમે પણ નહીં. તો એ બધી અવસ્થામાં માતાજી એમ કહેતા કે હું જાતે મારી મેળે રસોઈ બનાવી લઉં અને રાત્રે દીવો તો કરે જ નહીં તો મારે પણ જરૂર નહીં પડે એટલે હું પણ દીવો કરવાનું કહું નહીં. પણ ઘણીવાર અમારી એ ઝૂંપડી એટલી બધી ભયંકર જગ્યાએ હતી કે રાત્રે અમારી ઝૂંપડીમાં સાપ પણ આવે અને બહાર ઝૂંપડીની બહાર રીંછ જેવા ભયંકર જંગલી જાનવરો પણ આવે તો પણ યોગેશ્વરજી એમ કહે કે ભગવાનનું નામ લેવાનું એટલે કંઈ જ થાય નહીં. તો એક વાર માતાજી અમને વાત કરી કે એ ઝૂંપડીમાં અમે રહેતા હતા ત્યારે રાત્રે મને અચિંતું કંઈ કરડ્યું તો મેં યોગેશ્વરજીને બૂમ પાડી. યોગેશ્વરજી તો પલાઠી વાળીને જપ કરતા હતા અંધારામાં. મેં બૂમ પાડી એટલે મને એમ કહ્યું કે ભગવાનનું નામ લો, કંઈ નથી થયું. પણ એ કંઈ કરડ્યું તે એટલું ભયંકર હતું કે મારાથી રહી નહીં શકાયું. એટલે મેં કહ્યું કે ગમે તે થાય પણ તમે દીવો કરો અને મારા પગ પાસે કંઈ જુઓ. પછી યોગેશ્વરજીએ એના જીવનમાં પહેલી વાર ત્યારે દીવો સળગાવ્યો અને જોયું તો માતાજીને ભયંકર કોઈ જાનવર કરડી ગયું હતું. માતાજીને ઉલટી થવા માંડી અને બેભાન જેવા થવા માંડ્યા. એટલે યોગેશ્વરજીએ કહ્યું કે ચાલો આપણે નીચે ગામમાં, દૂર ગામ છે ત્યાં જઈએ અને ત્યાં કમ્પાઉન્ડર રહે છે તેની પાસે કંઈક દવા લઈએ. તો રાત્રે યોગેશ્વરજી અને માતાજી લગભગ 2.5 માઇલ સુધી નીચે પર્વતના રસ્તે ચાલતા ગયા, ગામમાં પહોંચ્યા. રાત્રે પેલા કમ્પાઉન્ડરને ઉઠાડ્યો. તેણે માતાજીને જોયા તો ખૂબ નવાઈ લાગી કે તમે હજુ અત્યાર સુધી જીવો છો, કારણ કે આ તો બહુ ભયંકર તમને સાપ કરડ્યો છે. તો એમણે ઇન્જેક્શન મૂક્યું અને માતાજીને કહ્યું કે તમે અહીં જ રોકાઈ જાઓ, વધારે કંઈ ઝેર ચડે તો ફરીથી મારે બીજું ઇન્જેક્શન આપવું પડે. માતાજીએ કહ્યું કે જે થવાનું હોય તે થાય પણ હું તો અહીંયા રાત નહીં રહું, પાછી હું તો મારી ઝૂંપડી ઉપર જ જઈશ. અને માતાજી અને યોગેશ્વરજી ફરીથી ચાલતા પોતાની ઝૂંપડી ઉપર આવી ગયા. તો બીજે દિવસે સવારે કમ્પાઉન્ડર પોતે ઝૂંપડી ઉપર આવ્યો. એને સવારે પણ નવાઈ લાગી કે માતાજી હજુ જીવે છે. તો માતાજીએ કહ્યું કે ભાઈ, આખી રાત હું તો આ ઝૂંપડીમાં બહાર મોડું રાખીને બેસી રહી અને ઉલટી જ થયા કરે છે, ઈશ્વરની કૃપાથી હું બચી ગઈ. તો એ ઝૂંપડી કેટલી બધી ભયંકર જગ્યામાં હશે એનો આપણને માતાજીની વાત પરથી ખ્યાલ આવતો. તો એ ઝૂંપડી જોવાનું જયારે બન્યું ત્યારે ખરેખર એ ઝૂંપડીમાં જવા માટે બારણું જ નહીં મળે, એક નાનકડી બારી, અને એ બારીમાંથી કૂદીને એ ઝૂંપડીમાં જવાય. એટલી બધી નાની ઝૂંપડી કે એનું વર્ણન મેં તમને આગળ કર્યું એવી એ ઝૂંપડી. અંધારું પણ એટલું બધું, કોઈ બીજી એમાં કોઈ સાધન સામગ્રી કે ખુરશી કે બીજું કંઈ રહી નહીં શકે એવી અંધારી ઓરડીમાં વર્ષો સુધી યોગેશ્વરજી રહ્યા. અમને યોગેશ્વરજીએ ત્યાં સમજ આપી કે હું આમ બેસતો, અહીંયા જ બેસતો, અને આ નીચે જે ઝરણું છે થોડાક 10-15 ડગલા આપણે નીચે ઉતરીએ એટલે એક નાનું ઝરણું આવે. ગઈકાલે જ વાત કરી કે ઝરણામાંથી હું પાણી પીવા માટે જતો અને સ્નાન કરવા જતો ત્યારે પાણી પીતો તે ઝરણું આવે, અને ત્યાં જે એક નાનકડો આંબો હતો તે આંબા ઉપર ઘણી વાર તો એટલા મોટા મોટા સાપ લટકેલા રહે કે સાપની નીચેથી જવાનું એટલે ભયંકર સાહસ. અને એ ઝાડની નીચે કેરીની સિઝનમાં કેરી ખાવા માટે રીંછ જેવું ભયંકર પ્રાણીઓ પણ બધા આવે, તો એ રીંછ પાસેથી પસાર થવાનું, ઝરણા પાસે જવાનું ખૂબ અઘરું. પણ યોગેશ્વરજી એમ કે હું હરિઓમ 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 મટ્ટે મટ્ટેથી બોલતો બોલતો એ રીંછ પાસેથી હું પસાર થઈ જતો હિંમતપૂર્વક, અને એ રીતે હું નીચે ઝરણે નાવા જતો. તો એ કુટિયા જોઈ એટલી બધી ભયંકર એ જગ્યા, બહાર જંગલમાં પણ મોટા મોટા વૃક્ષોની નીચે અંધારામાં આવેલી એ ઝૂંપડીની બહાર અમે થોડીક વાર ઉભા રહ્યા, ફોટાઓ લીધા, અને પછી અમારામાંથી કેટલાકે વિચાર્યું કે ખરેખર આપણામાંથી કોઈ એકને જો એમ કહેવામાં આવે કે અહીં આજની રાત તમે એકલા રહો તો કોઈ જ હિંમત કરે એવું ત્યાં હતું નહીં. અરે એક કલાક પણ ત્યાં એકલા દિવસે રહી શકાય એવી પણ સ્થિતિ ત્યાં હતી નહીં. તો એવી એ ભયંકર ઝૂંપડીના અમે દર્શન કર્યા. ત્યાં યોગેશ્વરજી વર્ષો સુધી તપશ્ચર્યા કરી અનેક સિદ્ધિઓ મેળવી, અને એમણે ત્યાં એ તપશ્ચર્યાના સ્થાનને સિદ્ધિનું સ્થાન બનાવી દીધું. તે કુટિયામાંથી અમે ગામમાં જવાના રસ્તે નીકળ્યા તો તે પણ એટલો જ ભયંકર રસ્તો. અમે એ રસ્તો પણ આજુબાજુના છોડવાઓ પકડી પકડીને ધીમેથી પસાર કર્યો, વચ્ચે વચ્ચે અમે બેઠા બેઠા પણ એ રસ્તો પસાર કર્યો, અને છેવટે ફરીથી એ ઘણો લાંબો અને વિકટ રસ્તો કાપીને અમે દેવપ્રયાગના ગામમાં દાખલ થયા. એટલે યોગેશ્વરજી જે વાત કરે છે કે તપશ્ચર્યા અમે કરી હિમાલયમાં, એ બહુ ભયંકર જગ્યા હતી, તો વાંચીએ એટલે આપણે માનવું પડે. પણ હવે તો મેં જયારે એ કુટિયા જોઈ ત્યારે એમ થયું કે જે કંઈ લખ્યું છે ખરેખર સાચું છે. વર્ષો ઉપર 1940માં યોગેશ્વરજી ત્યાં રહ્યા તો ત્યારે જે જંગલ હતું તે જ જંગલ આજે પણ છે. ત્યારે જે બધા માણસો હતા જે જેણે યોગેશ્વરજીને તપ કરતા જોયા હતા તે ભાઈઓ પણ ત્યાં જ છે, અને જે ભાઈએ પેંડાનો થાળ મોકલેલો તે વૃદ્ધ પુરુષ પણ અમને મળ્યા. તો આ બધા જે માણસો હતા એમને પણ અમે મળ્યા, એમની પાસે પણ યોગેશ્વરજીની તપશ્ચર્યાની વાતો સાંભળી, અને એ સાંભળતા એમ થયું કે કેટલી કઠિન તપશ્ચર્યા હતી. એ તપશ્ચર્યા વર્ષો સુધી કરી તો એમાંથી એમને ઈશ્વરની કૃપા મળી, અને ઈશ્વરની કૃપા મેળવેલા સાચા સંતો પોતે કેવા અદ્ભુત આશીર્વાદ આપીને બીજાના જીવનને પણ ઈશ્વરની જેમ જ રક્ષણ કરે છે એવી શક્તિ એમણે એવી એ કુટિયામાં ઉગ્ર તપશ્ચર્યા, કેટલાઓ ઉપવાસ અને કેટલા વર્ષો સુધી મૌન રાખીને એમણે એ તપશ્ચર્યા કરી. એના સાક્ષી એમના માતાજી હતા, એના સાક્ષી દેવપ્રયાગમાં અમને 2-4 વૃદ્ધ પુરુષો પણ મળ્યા. એટલે આવા તપશ્ચર્યા કરેલા સંત પુરુષો ભાગ્યે જ આપણાને જોવા મળે, અને એવા સંત પુરુષોની અમૃતવાણીનો લાભ તમને પણ મળી રહ્યો છે એ આપણા સૌનું સદભાગ્ય છે. તો ઈશ્વર માટે તપ કરે તો ઈશ્વર જરૂર એની કૃપા વરસાવે. તો આપણે પણ એવા પ્રભુ પાસે એવું જ કંઈક માગીએ કે જેથી ઈશ્વર આપણા ઉપર પણ સતત કૃપા વરસાવે. ભગવાન પાસે માગવાનું તો ઘણું બધું હોય, પણ એવું સરસ ભગવાન પાસે માગીએ કે ભગવાનને પણ એમ થાય કે આ માગ્યું એ બરાબર છે અને એ માગ્યું છે તો હું આપું એ પણ બરાબર છે. એટલે ભગવાન પાસે માગવા માટે મેં પણ ઘણી ઘણી પ્રાર્થનાઓ લખી, તેમાંનું એક ભજન સંભળાવીને મારું આ વાર્તાલાપ પૂરો કરીશ. કૃષ્ણ તારી પાસે માગું એટલું રે,
કૃષ્ણ તારી પાસે માગું એટલું રે. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडद्वय मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गुरुरि नारायणी नमोऽस्तु ते या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ शान्ति शान्ति।